અંગદ કહી જાવ મે પારા,
સમુદ્ર ના કિનારે સીતાજી ની શોધમાં સૌ વાનર યુદ્ધ, આપસની અંદર પોતાનું સામર્થ્ય, પોતાની ક્ષમતાનું દર્શન કરાવી રહ્યા છે. ને જુદા જુદા વાનરોએ પોતપોતાની શક્તિ કેટલી છે એ કહી બતાવી. એટલે છેવટે અંગદ કહે છે કે હું પાર જઈ શકું ખરો. અંગદ કહી જાઉં મેં પારા, હું અહીંથી જઈને એક કૂદકે તો ત્યાં જઈ શકું, સો યોજન સમુદ્રને ઉલ્લંઘીને. પણ પાછા આવતા કદાચ મને સંશય થાય છે. જે સંશય પાછા આવવામાં મને કઈક શંકા જાય છે કે હું પાછો કૂદી શકું કે ના કૂદ. એકવાર જે રીતે ગયા હોય પછી એમાં શક્તિ તો વપરાઈ હોય, થાક લાગે એટલે કે કદાચ પાછા ફરતા કૂદકો મારું તો કદાચ હું ન પહોંચી વળું, મને સંશય રહી જાય છે. એટલે જામવંતજીએ કહ્યું નહીં નહીં અંગદ, નહીં એમ ન કરાય અને શક્ય પણ નથી. કારણ કે જામવંત તમે તો બધી જ રીતે લાયક છો અને સંપન્ન છો, આ કામ માટે તમને તમારી શક્તિનો ઉપયોગ અહીંયા કરાય નહીં. અને અત્યારે જે અયોધ્ય સીતાજીની શોધ માટે દક્ષિણમાં મોકલ્યું છે એ આખા યુદ્ધના તમે પોતે અગ્રસર છો, પ્રમુખ છો, નાયક છો, એટલે તમારે તો આ બધાને સંભાળવાના હોય, કામ કરનાર એક જ દૂત તરીકે હોય, માટે આ કામમાં તમારે આગળ વધવાનું નથી. અંગદને કોણ કહે છે? જામવંત. જામવંત જે કંઈ કહે છે બુદ્ધિપૂર્વક અનુભવવાળું ઠરેલ રીતે, કારણ વૃદ્ધ છે, આખી સેનામાં એક વૃદ્ધ વડીલને સોંપ્યા છે, એની પાસે સલાહ માંગી લે કે શું કરવું કેમ કરવું.
કહી રીતપતિ સુનુહન માના,
એટલે આખા મંડળની અંદર સેનામાં એક બાજુએ હનુમાનજી એકલા ચૂપ સાધીને નિરાતે શાંતિથી ભગવાનનું સ્મરણ અને ધ્યાન કરતા હતા. એટલે રીંછપતિ એવા જામવંતજીએ પૂછ્યું, અરે હનુમાનજી તમે એક બાજુએ ખૂણામાં બેસીને કેમ આમ ચૂપ બેસી રહ્યા છો, મૌન કેમ બેઠા છો, બોલતા કેમ નથી? જેની પાસે સામર્થ્ય હોય ને એ કોઈ દિવસ બોલે નહીં, બોલવા દો ને બધાને. ગીતાનો આરંભ કર્યો પહેલા અધ્યાયમાં અર્જુને ખૂબ કહ્યું, ખૂબ કહ્યું, ખૂબ બોલીને ભગવાન ચૂપ રહ્યા છે. બીજા અધ્યાયની શરૂઆતની અંદર પણ અર્જુને બોલવાની શરૂઆત કરી પણ ભગવાન ચૂપ રહ્યા. એટલે જે મૌન હોય ને અકળાવનારું હોય, સામા માણસ બોલે ને એટલે સામો માણસ અકળાય, ક્યાં બોલતો કેમ નથી, બોલે તો સારું. એટલે અર્જુન પછી સામેથી કહે છે કે ભગવાન તમે કેમ કઈ બોલતા નથી. ત્યાર પછીથી ભગવાન ગીતાનો આરંભ કરે છે બોલવાનો 11મા શ્લોકથી કે જો તું આ એમ. અહીંયા અગાડી પણ સામર્થ્ય છે હનુમાનજીની અંદર, બધા જે ચર્ચાઓ વિચારણાઓ વાતો કરી લીધી, કોણ કેટલું સામર્થ્ય, કોનું કોનું બળ છે, ભલે બોલી લે હજન, આપણે બેઠા શાંતિથી એમ હનુમાનજી શાંતિથી બેઠેલા. ને જામવંતજીને હનુમાનજીની શક્તિનો પૂરેપૂરો પરિચય હતો એટલે ધ્યાનમાં નામ સ્મરણની અંદર એક બાજુ બેસી રહેલા. જો આટલા બધાની વચ્ચે પણ હનુમાનજી પોતાનું ભજન કામ પણ ચાલે, છતાં એક ખૂણે પોતાનું નામ સ્મરણ ધ્યાન ભજન એમણે ચાલુ રાખ્યું છે. કાર્યની અંદર પણ એમ શાંતિથી બેઠેલા હનુમાનજીને જામવંતજી કહે છે કેમ આ મૌન પકડીને બેસી રહ્યા છો. એ જ રીતે જ્યારે મહારાજ દેરીએ રાણની નીચે બિરાજેલા હતા ને ત્યારે આવા સંત એ અહીંયાથી પસાર થયા ત્યાંથી નામ આવે છે. તો એમને ખબર પડી કે અહીંયા કોઈ સિદ્ધ મહાપુરુષ છે, એટલે આવીને ત્યાં ઉભા રહ્યા અને મૌન હતા. અને કહે છે કે તમે આમ મૌન કેમ બેસી રહ્યા છો, તમે તો સૂર્ય જેવા તેજસ્વી અને તપસ્વી છો, આ જીવો જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે આવ્યો, તમે મૌન તોડી અને બોલવાનું ચાલુ કરો તો આ જગતના જીવોનો ઉદ્ધાર થાય. અને એ એમના કયા પછીથી મહારાજે મૌન તોડ્યું છે. નહીતર એ દેરીએ જયારે રાણની બખોલમાં બિરાજ મહારાજશ્રી ત્યારે બિલકુલ મૌન, પોતાના સ્વસ્વરૂપની અંદર જ લીન રહ્યા હતા. પદ સંગ્રહમાં એનું પદ છે, શેરખીના એ સંત અને તે વખતે રાયણની નીચે બેઠા ત્યારે એમણે જે પદ લખ્યું છે આ બાબતમાં મહારાષ્ટ્રની વાતચીતનો, એ વિક્રમ સંવત 1860-59 નું છે. એટલે મહારાજ તે સમયે દેરી હતા, 204 વર્ષ થયા, આજે 64 થશે ને, તો 204 વર્ષ થયા દેરીએ મહારાજ પધારે. તો આમ મૌન સિદ્ધ મહાપુરુષ જેની પાસે સામર્થ્ય હોય ને, બહુ બાર બોલે ને, બિલકુલ શાંત ધીર અને ગંભીર હોય. હનુમાનજી ગંભીર થઈને પોતાના સ્વરૂપમાં ભગવાનનું ધ્યાન કરતા બેઠેલા હતા. એટલે જામવંતજીએ પૂછ્યું, કેમ આમ ચૂપ બેસી રહ્યા છો, કેમ મૌન પકડી રાખ્યું છે?
પવન તને બન પવન સમાન.
હે પવન પુત્ર, તમારું બળ પવનના જેટલું છે. વાવાઝોડા આવે ત્યારે કેટલું તોફાન, કેટલું કેટલી તાકાત હોય ખબર પડે છે ને? અને એ છાપરું ઉપર ચડાવવું હોય તો આપણે કેટલી શક્તિ વાપરવી પડે છે, અને આમ કરીને આમ પલટાવી નાખે, એક ઝાડ કાપવું હોય કેટલી માથાકૂટ કરવી પડે છે, કેટલી શક્તિ. પણ એક વંટોળી પવનની ઝાપોટ આવીને નીચે ઉતારી નાખે. તો કહે છે, તમે તો હે પવન પુત્ર, તમારી શક્તિ તો પવન જેટલી છે, કેમ આમ મૌન પકડીને બેસી રહ્યા છો?
બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાન.
તમે તો બુદ્ધિના નિધાન છો, જ્ઞાનના નિધાન છો, અને વિવેકના પણ સાગર સમુદ્ર છો. તમારી પાસે વિશેષ સમજણ વિજ્ઞાન પણ છે, તમે આમ કેમ આ બધું સંતાડીને બેઠા છો? તમારી પાસે બુદ્ધિ છે, વિવેક છે, વિશેષ જ્ઞાન પણ આવડત પણ છે, છતાં આ બધું સંતાડીને કેમ બેસી રહ્યા છો? અરે વિચારો તો ખરા તમે, તમારી પાસે એટલી બધી શક્તિ છે કે કયું એવું કાર્ય આ સૃષ્ટિમાં છે કે તમે એને પાર ન પાડી શકો? ક્યારેક ક્યારેક માણસતામાં પડેલી સુષુપ્તતા હોય ને, એને ઢંઢોળવી પડે, એને જાગ્રત કરવી પડે. હનુમાનજી સ્થિર રહ્યા પોતાના સ્વરૂપમાં, અને એટલે પોતાની જે કઈ શક્તિઓ છે એ અંદર ઢંકાયેલી પડે છે. ખુદ હનુમાનજી સ્વયં પણ એને બહાર કાઢતા નથી. એટલે આવી સુષુપ્ત પડેલી શક્તિઓને જાગૃત કરવી પડતી હોય છે, એને ઢંઢોળવો પડે. એમ જામવંતજીએ પણ હનુમાનજીને ઢંઢોળ્યા, ઉઠો ઉઠો, તમે આવા સામર્થ્ય વાળા છો, તમે આમ કેમ ન કરી શકો, તમે આવા સમર્થ છો. માણસને પણ તૈયાર કરવો પડતો હોય, દરેક વ્યક્તિને એને ઢંઢોળવો પડે, જાગૃત કરવો પડે. એટલે તું આટલું બધું કરવાળો ને આવો કાયર, તારાથી આવી બીક રખાતી, ઉઠ ઉઠ, ઉભો થા, જો તારું કામ થઈ જશે, અને પેલો ઉભો થાય. એમ હનુમાનજીને પણ પોતાનામાં પડેલી શક્તિઓને હનુમાનજી જામવંતજીએ જાગ્રત કરી, ઉઠો ઉઠો હનુમાનજી, ઉઠો, તમે કરી શકો એમ છો, સંભાળી શકો એમ છો.
નહીં હોય તાત તુમ પાહી,
તમારી પાસે એવી શક્તિ છે કે કયું આ સૃષ્ટિનું કાર્ય તમે ન કરી શકો. દરેકે દરેક કામ હનુમાનજીને માટે આમ સહજ છે. અરે હનુમાનજી, તમારો જન્મ, તમારો અવતાર જ ભગવાનના સેવા કાર્ય માટે જ થયેલો છે, બીજું તમારે કરવાનું જ નથી. માત્ર એક જ કે ભગવાનનું કાર્ય મારે કરવાનું છે, મારે ભગવાનની સેવા કરવાની. આમ ખ્યાલ આવી ગયો એટલે તરત જ હનુમાનજી ઉભા થયા ભગવાનનું નામ સ્મરણ કરીને, અને જોત જોતામાં તો આમ મોટા પહાડ જેવું શરીર ધારણ કરી લીધું ઉભા થઈને.
કનક બરન તન તેજ બિરાજા,
હનુમાનજી નો વિગ્રહ સુવર્ણ જેમ તપેલું સુવર્ણ હોય ને, કનક તેજ એમ તપેલા સુવર્ણ ની માફક આમ જગારામાં આવી રહ્યું હતું.
માનવ અપળ ગિરિનકર રાજા,
જાણે કોઈ બીજો મોટો મહાન પર્વત નો રાજા ન હોય, મેરુ પર્વત છે ને એ પર્વતોનો રાજા છે, અને સુમેરુ પર્વત એ સોનાનો પર્વત છે. સોનાના પર્વતની પહેલા વાત કરી હતી તમને, એમ હનુમાનજી પણ એટલું બધું આમ વિરાટ સ્વરૂપ એમણે ધારણ કરી લીધું, જાણે આકાશને અડી જશે એમ. અને એ વિરાટ સ્વરૂપ જાણે અપર બીજો કોઈ મોટો પર્વત ના હોય, સુમેરુ પર્વત કે જે સુવર્ણિમ હોય અને આટલી ઊંચાઈ હોય.
સિંહ નાદ કરી બારહી બારા,
વારંવાર ગર્જનાઓ કરી છે, અને એ ગર્જના સિંહ જેવી ગર્જના, અને સિંહ ગર્જના કરે એટલે સિંહની એક ત્રાળ આખા વનની અંદરના બધા જ પશુ પક્ષીઓને ઊંચા નીચા કરી નાખે, એક ત્રાળ પાડે એની સાથે. એમ હનુમાનજીએ પણ એક સિંહનાદ ની ગર્જના કરી, વારંવાર ગર્જના કરી, અને પછી તો પોતાના કાર્યના આવેશમાં આવતાની સાથે જ, અરે આમ આ દરિયો ભલે ને સો યોજનનો જ રહ્યો, એને આમ જોત જોતામાં આમ સામે કિનારે જતો રહીશ, એક પગ આ કિનારે બીજો પગ બીજે કિનારે, એટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કે લીલહી નાઘવું, જેમ નાનું છોકરું રમત કરતું હોય એમ રમત રમતની અંદર ગોપદ ઇવન જલ નિધિ તું બતા રહી. ચોમાસાની અંદર જયારે કાચી જમીન હતી, વરસાદ પડ્યો હોય, એની ગાય ત્યાંથી ગઈ હોય એટલે શું થાય, એમાં આટલો ખાડો પડી જાય, અને પછી વરસાદ પડે એટલે ખાડો ભરાઈ જાય, પાણીથી ભરાઈ જાય, અને એ જે ગાયના પગલાની અંદરનું પડેલું એક ખાબોચ્યું પગલું એને ઓળંગતા કેટલી વાર લાગે, વાર લાગે. અરે આવડે નાના નાના હતા તો કોદી જતા હતા ને, ચણા ઝાડ કોદી જતા હતા એની, એમ અહીંયા આગાડી આ ગોપદ ઈવન હનુમાનજીને એમ કે આમ તો ચણાનું ઝાડ કૂદાય એમ કૂદી જઈશું, ગાયના પગલાના ખાબોચ્યાના ઓળંગી જવાય, લીલહી સહજથી રમત વાતની અંદર હું ઓળંગી જવું એમ છું. પછી તો પોતાની શક્તિનો પોતાને પરિચય થતા જામબંધીએ પરિચય કરાવ્યો, અરે રાવણને મારીને એનું જેટલું સૈન્ય છે, અરે એનો ત્રિકુટ પહાડ છે લંકા હાથે, એકલી લંકા નહીં, જે ત્રિકુટ પહાડ ઉપર લંકાના ટાપુ ઉપર એને બાંધ્યું છે એ આખું બધું ઉપાડીને લાવી શકું એમ એટલી શક્તિ છે મારામાં. આ ન હું ઈહા ત્રિકુટ, એટલી લંકા નહીં ત્રિકુટ પર્વત પણ ઉપાડીને લાવી દઉં એમ જામબંધીને કહે છે.
જામવંત મેં પૂછું તું હી,
આટલા બધા શક્તિશાળી છે, સુધીર છે, બુદ્ધિશાળી છે, એમ કહ્યું ને વિજ્ઞાન નિધાના જામબંધી તમને પૂછું છું, કારણ વડીલ છે વૃદ્ધ છે, કે હું જે તમને પૂછું એ તમે કહો. જામંત મેં પૂછું તો હી, મારે લાયક જે કઈ શિખામણ હોય તે મને આપો. આપણી પાસે શક્તિ સામર્થ્ય હોય તો ઘરના ઘડિયાને બેહો છે મને, હું મારે તો ફોડી લઈશ, તમને શું સમજણ પડે. પણ હનુમાનજીએ એ અવિવેક નથી કર્યો, વૃદ્ધ એવા જામબંધીને કહ્યું જે કંઈ શિખામણ આપવા જો શબ્દ હોય તે મને આપજો, ઉચિત શિખામણ. મને આપ.
ઇતના કરહુ તાત તુમ જાઈ.
જામનજી પણ ધીર ગંભીર છે, એક અનુભવી પીઢ તરીકે, કે હનુમાનજી બોલી રાખ્યું ત્યાં સુધી ચૂપ રહ્યા. પણ કહ્યું કે હું પૂછું તો જામનજી, તો જામનજી પછી મોઢું ખોલ્યું છે. ઇતના કરહુ, એટલું કરજો હે તાત, હે વત્સ, પુત્ર પણ કહી શકે, હે વત્સ આટલું જઈને કરજો. શક્તિ તમારી ખૂબ છે, પણ એને સંયમમાં રાખજો. એનો અત્યારે અવિવેક થી જો વાપરી દેશો તો અવિવેક ગણાશે અને ભગવાનનું અપમાન ગણાશે. એટલે તમારે તો દૂત કાર્ય કરવાનું છે. એટલું જ કે સીતાહી દેખી કહો, સીતાજી ત્યાં છે, કેમ છે, ક્યાં છે, એટલો જ, એટલા સમાચાર લઈને, એટલી જ સુધી મેળવીને પાછા આવવાનું છે. આથી વિશેષ કશું કરવાનું પણ કરી આવ્યા છે. તમે સીતાજીના સમાચાર લઈ આવો, પછીથી ભગવાન સ્વયં પોતાના ભુજબલથી એ રાજીવ લો ચંદ્ર, એટલે કમળ નેત્ર એવા ભગવાન
કૌતુક રાજી સંગ કપિ સેના,
માત્ર કૌતુક કરવા ખાતર. કૌતુક એટલે દેખાડો, બતાવવા ખાતર, એટલે કુતુહલ. કુતુહલ માટે જ ભગવાન આ વાનર સેના લઈને પછી આવશે. હનુમાનજી સાંભળો, જામનજી કે છે ભગવાન સ્વયં કપિ વાનર સેના લઈને લંકામાં આ પધારશે, અને એક વાનર સૈન્ય લઈને નિશિચર ને રાક્ષસો ને રામ સ્વયં એનો સંહાર કરશે. અને સીતાજી રામજી સીતાજી ને લઈ આવશે. હનુમાનજી સાંભળો, આ ત્રણ લોક ની અંદર પવિત્ર સુયશ દેવો અને ઋષિ મુનિઓ નારદજી જેવા એને ભક્તિના કથાના ગાન તરીકે એને વર્ણવશે. ભગવાનનું આ ચરિત્ર, ભગવાનની આ લીલા જે કોઈ સાંભળશે, એને ગાશે, એને કહેશે,
પરમ પદ નર પાવે,
એ પરમ પદની પ્રાપ્તિ કરશે. ભગવાનના, ભગવાનની જે સદગતિ છે, ભગવાનનું પરમ સ્વરૂપ છે, એ પ્રાપ્ત કરશે. ભગવાન શ્રી રઘુવીર ના ચરણ થી તૈયાર થયેલો આ પાથો જ, એટલે સેતુ. ભગવાનના ચરણો ની અંદર ભ્રમર રૂપ બનેલો આ તુલસીદાસ ભગવાન નું આ ચરિત્ર ગાઈ રહ્યો છે.
રઘુનાથ જસુ,
ભગવાન ની આ લીલા કથા નો યશ એ તો ભેષજ ઔષધ છે, મેડિસિન છે, કે જે મોટામાં મોટો રોગ, ભવરોગ, જન્મ મૃત્યુ એને મટાડનાર આ ભગવાનના સુયશની કથાનો નું ઔષધ છે. જે કોઈ સ્ત્રી પુરુષ માનવ માત્ર એને સાંભળશે, ગાશે, એના બધા જ મનોરથ ભગવાન શિવ એના મનોરથને પૂર્ણ કરશે. ભગવાનનો શ્રી વિગ્રહ શ્યામ વર્ણ, મેઘ વર્ણ છે. કરોડો કરોડો કામદેવ ના કરતા પણ જેની અધિક શોભા છે ભગવાનના શ્રી વિગ્રહની. હે ભક્તો, કે તમે સાંભળો એમના જે ગુણગાનની જે કથા છે એને સાંભળો. જેનું નામ અગરૂપી અંધકારને દૂર કરનાર છે.